एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला संपादित रचनावली पठन शैलेश 179 लाल चोरनी आत्मकथा कवि एन कार्सन। एन कार्सन ग्रीक कविता ग्रीक फिलसोफी और ग्रीक जीवन में रची पची रहेली लेखिका है। एने ग्रीक प्रेमनो देवता इरोस पर लख्यू छे। એણે ઈસવીસન પૂર્વે 6 સદીમાં ઘડપણની વ્યથાને ઘૂંટતા કોલોફોનના ગ્રીક કવિ મિમને રમસની કવિતાના ખંડોને વિસ્તાર્યા છે। એ જ રીતે એણે સિસિલીના ઉત્તર કાંઠા પરના ગ્રીક નગર હિમેરામાં ઈસવીસન પૂર્વે 650 જન્મેલા કવિ સ્ટેટિસ કોરોસની જીરિયન જેવી લાંબા પટની રચનાને નમૂનો બનાવી એના પરથી લાલ ચોળની આત્મકથા ઓટોબાયોગ્રાફી ઓફ રેડ નામે એક નવલકથા રચી છે। અને તે પણ 13,000 પંક્તિઓની આ નવલકથા પદ્યમાં રચી છે અને એના 47 પ્રકરણો છે। સોક્રેટીસે સમજાવેલું કે એકવાર તો આપણા આત્માઓને પાંખો હતી અને આપણે દેવોની સાથે રહેતા હતા, પણ પછી આપણે બધા દેશવટો ભોગવી રહ્યા છીએ અને તેથી જ્યારે જ્યારે આપણે કશુંક સુંદર જોઈએ છીએ કે આપણે પ્રેમમાં પડીએ છીએ ત્યારે વખતો વખત આપણે આપણી પાંખોને યાદ કરીએ છીએ। આપણે જ્યારે પ્રેમમાં પડીએ છીએ ત્યારે એક સાથે ઊંડું સુખ અને ઊંડું દુઃખ અનુભવીએ છીએ। એ બીજું કંઈ નહીં પણ આપણી પાંખોનો ફફડાટ હોય છે। પ્રેમ અને પાંખોની આવી વાતને એન કાર્સને લાલ ચોળની આત્મકથામાં ગૂંથી છે। અલબત્ત આ નવલકથા કોઈની આત્મકથા રૂપે લખાયેલી નથી, પણ એનું મુખ્ય પાત્ર જીરિયન નવલકથામાં ફોટોગ્રાફ સહિત એની આત્મકથા તૈયાર કરી રહ્યો છે એની વાતને લઈને એનું નામ એ રીતે આપવામાં આવ્યું છે। આ કથામાં 3 પાત્રો આવે છે, જીરિયન, હેરક્લિસ અને એન્કેશ। ગ્રીક સાહિત્યમાં જીરિયન એક પૌરાણિક દૈત્યનું પાત્ર છે। એને 3 શરીર છે, 6 હાથ છે અને 6 પગ છે। એ લાલ પશુઓના ટોળાની એક ભરવાડ અને એક કૂતરો રાખીને રખેવાળી કરતો હોય છે, પરંતુ પોતાના માલિક યુરસ્થેનિસે હેરક્લિસને 12 પરાક્રમો માટે આજ્ઞા કરેલી, એમાં 10મા પરાક્રમ રૂપે હેરક્લિસ જીરિયનના ઢોરોને પકડી લે છે, ભરવાડ અને કૂતરાને મારે છે અને જીરિયનને હણે છે। નવા સંશોધન પ્રમાણે મળી આવેલી વિગતો બતાવે છે કે જીરિયનને એના ભરવાડે હેરક્લિસ સાથે લડવાની ના પાડી હતી, જીરિયનની માએ પણ મના કરી હતી, જીરિયને બંનેની સલાહને અવગણી હતી। બીજી બાજુ હેરક્લિસને બચાવનાર એથેનાએ જીરિયનને કોઈની મદદ ન મળે એની પેરવી કરેલી। આખરે હાઇડ્રાના લોહીનું ઝેર અણી પર લગાડી એ તીર વડે જીરિયનનું મસ્તક વિંધી હેરક્લિસે વિજય મેળવ્યો હતો। મૂળ ગ્રીક કથાના આ જીરિયન અને હેરક્લિસ જેવા પાત્રો એન કાર્સનની નવલકથામાં નવે અવતારે આવ્યા છે। પાત્રો અડધા આધુનિક છે, અડધા પૌરાણિક છે। જીરિયનને 3 શરીર, 6 હાથ અને 6 પગ તો નથી, પણ એને પાંખો મળેલી છે। વળી જીરિયન શરીરે લાલ ચોળ છે અને એનો પડછાયો પણ લાલ પડે છે। જીરિયનના નિશાળના દિવસો બહુ સુખના ન રહ્યા, પણ 14 વર્ષની ઉંમરે એ 16 વર્ષના હેરક્લિસના પ્રેમમાં પડે છે, પણ જીરિયનનો સ્વીકાર થતો નથી। તેથી પ્રેમમાં નાસીપાસ જીરિયન છેવટે એક સ્થાનિક ગ્રંથાલયમાં નોકરી લે છે। પછી કોઈક અકળ કારણસર જીરિયન બ્યોનિસ એરિસ જેવા વિમાનમાં ચડે છે। બ્યોનિસ એરિસમાં એને એક ફિલસૂફીના અમેરિકી પ્રોફેસર મળે છે, જે એને લાગણીહીનતા પરના પોતાના વ્યાખ્યાનમાં લઈ જાય છે। આ પછી બ્યોનિસ એરિસની ગલીઓમાં ફરતો હતો ત્યાં જીરિયનને ફરીને હેરક્લિસનો ઓચિંતો ભેટો થાય છે, પણ આ વખતે હેરક્લિસ સાથે પીંછાથી પણ હળવો એવો એન્કેશ હોય છે। આ બંને જ્વાળામુખીના અવાજોને ટેપ કરવા નીકળ્યા હોય છે। આ નવલકથામાં જ્વાળામુખી મહત્વની ભૂમિકા ભજવે છે. પહેલીવાર 14 વર્ષની ઉંમરે જેરિયન હેરક્લિઝને મળ્યો હતો ત્યારે હેરક્લિઝના વતનમાં હેરક્લિઝની દાદી જેરિયનને ફાટતો જ્વાળામુખી જોવા લઈ ગઈ હતી. બીજી વાર જેરિયન હેરક્લિઝ અને એન્કેશ તેમજ એન્કેશની માતા એન્ડેશની જન્મભૂમિ લીમામાં જાય છે અને ત્યાંથી દૂર ઉત્તરના કુ નામના ગામમાં પહોંચે છે. ત્યાં લોકો જ્વાળામુખીના ખડક પર ઘરો બાંધીને રહેતા હોય છે અને જ્વાળામુખીના ધખતા ખડક પર રોટલા શેકતા હોય છે. નવલકથાકાર દર્શાવવા માંગે છે કે ભૂગોળને અને પાત્રને ગાઢ સંબંધ છે. જીરિયનની પ્રકૃતિ જ્વાળામુખી જેવી છે. એ લાલચોળ છે, એનો પડછાયો પણ લાલ છે, એ પાખાળો લાલચોળ છે. ક્યારેક જીરિયનની લાગણી વર્ણવવા માટે પણ જ્વાળામુખીનો ઉપયોગ થયો છે, જેમાં જીરિયન પોતાની આંતરિક જીવનની ચિરાડો અને તિરાડોનો ઉલ્લેખ કરે છે. ક્યારેક જીરિયન પોતાના ભીતરી ક્ષેત્રોમાંથી ઉપર ધસી આવતો ટનબંધ ધકધકતો કાળો ધાતુરસ અનુભવે છે. પણ જીરિયન જ્વાળામુખીના અગ્નિ જેવો માત્ર લાલચોળ જ નથી, એને પાંખો પણ છે. જીરિયનની આ પાંખો અંગે એન્કેશને પહેલીવાર ખબર પડે છે. લીમાની ઠંડી રાતમાં જીરિયનને ધાબળો ઓઢાડવા જતા એન્કેશની નજર જીરિયનની પીઠ પર પડે છે. એન્કેશ પાંખોને જુએ છે અને યાઝકામેક જેવો ઉચ્ચાર કરે છે. એન્કેશ યાઝકામેકનો અર્થ સમજાવે છે. જીરિયનને કહે છે કે અત્યારે જૂખનો જ્વાળામુખી નિષ્ક્રિય છે, પણ જૂના જમાનામાં ગામવાસીઓ જ્વાળામુખીની પૂજા કરતા અને માણસોને જ્વાળામુખીના મોંમાં ફેંકતા. બલિ તરીકે નહીં, પણ એક કસોટી માટે તેઓ અંદરથી બહાર આવનારા ડાયા માણસોની રાહ જોતા. યાઝકામેક તો અંદર ગયા, જોયું અને બહાર આવ્યાના સાક્ષીઓ છે. આવા માણસો હયાત હતા. એમણે જ્વાળામુખીનો અંદરનો ભાગ જોયો હોય અને પાછા બહાર આવ્યા હોય. એ પાછા કેવી રીતે આવ્યા? પાંખો વાટે. બધી જ નિર્બળતાઓ અને મત્યરતા બળીને ખાખ થઈ ગઈ હોય એવા લાલચોળ પાંખોવાળા યાઝકામેકો. આટલું કહ્યા પછી એન્કેશ જીરિયનને કહે છે કે તું આ પાંખોનો ઉપયોગ કરે એ મારે જોવું છે. ત્યાં તો એ બંનેની વચ્ચે હેરક્લિઝ આવી ટપકે છે. છેલ્લા દ્રશ્યમાં જીરિયન હેરક્લિઝ અને એન્કેશ જુકુમાં જુએ છે કે ચોરસ બાકોરામાં લપકતી જ્વાળાઓ વચ્ચે લોકો રોટલા શેકી રહ્યા છે. છેલ્લી પંક્તિઓ છે. આપણે આશ્ચર્યકારક વ્યક્તિઓ છીએ, આપણે અગ્નિના પડોશીઓ છીએ, એવું જીરિયન વિચારે છે. હવે સમય એમની તરફ ધસી રહ્યો છે, જ્યાં તેઓ નજીક નજીક હાથને હાથ અડકે એમ ઊભા છે. અમર્ત્યતા એમના ચહેરા પર છે અને એમની પીઠ પાછળ છે રાત. આ રીતે અડધા પડધા પૌરાણિક પાત્રોની અડધી પડધી વિગતો સાથે કથાને પદ્ય રૂપે રજૂ કરતી આ નવલકથામાં ક્યાંક ક્યાંક એકદમ દબાણવાળા ભાગ લાગે છે, ક્યાંક ક્યાંક એકદમ સૂચનાવાળા ભાગ છે, તો ક્યાંક ક્યાંક કવિતાવાળા ભાગ છે. આ દ્વારા એક રહસ્ય સૃષ્ટિ રચાય છે, જેમાં દરેક હૃદયમાં ધકતા એક જ્વાળામુખીનો ધૂંધળો પરિચય થાય છે.